સ્વામિનારાયણરે સ્વામિનારાયણરે સમત 1884નો અષાઢ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ, જે ઇન્દ્રિયો અને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે? મહારાજે પહેલો પ્રશ્ન કર્યો, ઇન્દ્રિયો કેમ કરવાથી જીતાય, મન કેમ કરીને જીતાય? ઇન્દ્રિયો અને મનને જીતવાનું એક સાધન છે કે અલગ અલગ સાધન છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે, જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિય જીતાય છે, અને ભગવાનની મહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. ઇન્દ્ર જીતવાનું સાધન જુદું છે, મન જીતવાનું સાધન જુદું છે. મહારાજ કે સ્વધર્મ, વૈરાગ, તપ અને નિયમ આ ચાર સાધનથી ઇન્દ્રિયો જીતાય છે, અને હકીકત છે આ બધા સાધન છે ને સીધા દેહ ઉપર આમ ઘા મારનારા છે. તમે તપ કરો, સ્વધર્મનું પાલન કરો, વૈરાગ રાખો અને નિયમ પાળો, અને એ જ કઠણ પડે એમ છે. કારણ કે ઇન્દ્રિયના આહાર ઓછા થાય, તપમાં રહે તો કશું મળે નહીં જીભને, નિયમમાં રહે ને તો આંખને ન મળે ને કાનને ન મળે અને જીભને ન મળે ને કોઈને ન મળે. અને ઇન્દ્રિયો બધી કેવી ખબર છે, ગોપાલ સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે કોઈ મનમાં એમ માને કે આટલા વિષય ભોગવીને પછી બંધ કરી દઉં, સ્વામી કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને પછી એને આંગળી જેવી છેડથી પાણીની છેડથી ભરવા માંડે, ભરાય કોઈ દાડો? કોઈ કાળે ન ભરાય. સ્વામી કે માર્ગ જ બંધ કરી દે, એ માર્ગ જ બંધ કરી દે તો જ મેળ પડે એમ છે, બાકી બીજો ઉપાય નથી. એટલે સ્વધર્મ આવે, તપ આવે, વૈરાગ આવે, નિયમ આવે, એટલે ઇન્દ્રિયોનો આહાર જ બંધ થાય. થોડા દાડા ઇન્દ્રિયો સંકલ્પ કરે અને પછી નક્કી કરે કે હવે આ મળશે નહીં, એટલે ઓટોમેટિક પાછી વળે, ઇન્દ્રિયો જીતાય છે. અને ભક્તો, ઇન્દ્રિયો જીતાણા પછી, ઇન્દ્રિયો ક્યારે જીતાણી કહેવાય તો તે વિષય માટે ઇન્દ્રિયો ખેંચાય ને એટલે જીતાણી કહેવાય. પણ ઇન્દ્રિયો જીતાણા પછી સાથે મન જીતવું ઘણું કઠણ કામ છે. ઇન્દ્રિયો જીતા એ સ્થૂળ ભાવ છે. કેવો ભાવ છે? સ્થૂળ ભાવ છે. ઇન્દ્રિયો જીત્યા પછી મન જીતવું ઘણું મહત્વનું છે, કારણ કે મન એ સૂક્ષ્મ ભાવ છે, અને સૂક્ષ્મ ભાવ ફરીવાર પાછી સ્થૂળ ભાવને જાગૃત કરે છે. એટલે મહારાજ કહે કે ઇન્દ્રિય જીત્યા પછી મન જીતવું પણ અતિ મહત્વનું છે. અને મન કેમ જીતાય? તો કે મન તો પરમાત્માની મહાત્મ્ય સહિત ભક્તિ જ્યારે કરે ત્યારે મન જીતાય. કેવળ ભક્તિ શબ્દ ન મૂક્યો, પણ મહિમા સહિત ભક્તિ કરે તો મન જીતાય. ભક્તો ઘણી ફેરી ભજન હાવ કરે, સમજાય, ભજન તો હાવ કરતા હોય પણ મહિમા સમજાવી ના કરે ને, પોપટે બિચારો પાંજરામાં પીડ્યો પીડ્યો ભજન જ કરી રાખે, લો નથી કરતો તો મન જીતાય નથી જીતા તો શું કામ? મન નથી જીતાણું એનો દાખલો છે, કારણ કે એનો મોક્ષ થતો નથી, અને મન જીતાણું એના મોક્ષ શક્ય નથી. કેવળ ભજનથી ક્યારેય પણ મન જીતાતું નથી, પણ જે ભજન થાય છે મહિમા સહિત થાય ત્યારે મન જીતાય. અને ભક્તો, ઇન્દ્રિયો તે સંપૂર્ણ તો મહિમા સમજાય ને ત્યારે જ જીતાય, કારણ કે મન નથી જીતાણું અને ઇન્દ્રિયો જીતાણે છે, એ કેટલા દાડે જીતાણી લેવાની કહો? એનો આહાર નથી સામે આવ્યો ત્યાં સુધી, આહાર આવશે એટલે ફરીને અડફું કરશે, પણ મહિમા સહિત મન જ્યારે જીતાય જાય, મન જ્યારે રંગાઈ જાય પરમાત્માના મહિમામાં, ભગવાનની મોટા ફામે જ્યારે દ્રષ્ટિ જાય ત્યારે મન જીતાતા ઇન્દ્રિયો આપોઆપ જીતાઈ જાય છે. મહિમા કેવો સમજવો જોઈએ? મને મળ્યા જે ભગવાન એ કોઈના પ્રતાપથી પ્રતાપશાળી નથી, પણ એના વતે સર્વ કોઈ પ્રતાપશાળી છે એમ વાતને હા પડવી જોઈએ. જ્યાં જ્યાં પણ સામર્થ્ય જણાય છે એ મને મળ્યા જે ભગવાન એ વતે જ છે, પણ એ ભગવાનની સામર્થ્ય કોઈ વતે નથી. ભગવાન વતે બધું શક્ય બને છે, પણ ભગવાન કોઈ વતે શક્ય બનતા નથી. ભક્તો, ભગવાનની મોટપ કેમ સમજવી જોઈએ એક નાની વાત બતાવું. મનમાં એક વાત ગાંઠ વાળી દેવી જોઈએ કે ભગવાન એટલા બધા મોટા છે, એટલા બધા મોટા છે. નહીંતર જીવને મોટપ ન સમજાય ને તો શું થાય ખબર? પોતાની અંદર કાંઈ ખોટ હોય ને એટલે મનમાં એમ થાય ઓહો આવી ખોટ છે મારી અંદર, તો મને તો કેમ ભગવાન મળશે, મારો મોક્ષ તો કેમ થાય, મારી સદગતિ તો કેમ થાય. પણ મહિમા સમજાય ને ત્યાં હૃદયમાં કોઈ દિવસ સંકલ્પ ઉઠે નહીં, કારણ કે ભગવાન એટલા બધા મોટા છે કે ભગવાન એક સંકલ્પ કરે, ભગવાન એક સંકલ્પ કરે તો કોટાન કોટી બધ આત્મા હોય અને ઘડીના છઠ્ઠા ભાગમાં મુક્ત કરી નાખે. કરી શકે કે ન કરી શકે? ઘડીના છઠ્ઠા ભાગમાં મુક્ત કરી નાખે બધ આત્માને, એ પરમાત્માનો મહિમા છે ને એની સામર્થ્ય છે. ભક્તો, અહીંથી પાછો અવળો અર્થ નહીં લેતા કે આપણે જેમ ઠીક પડે એમ કરીએ ભગવાન બધું ટાળી નાખશે, એવું પાછું લેતાની ભલા થઈ. અહીંયા અર્થ એમ ઘટાડવો કે ભગવાનની આજ્ઞામાં પોતે સંપૂર્ણપણે રહે છે, દાખલો કરી અને પોતાની ઇન્દ્રિયોને તો વશ રાખે છે પણ વશ મન થતું નથી કદાચ. પોતે નિયમ દેહ કરીને પાળે છે પણ મને કરીને સંકલ્પ વિકલ્પ બંધ નથી થતા. એવો જે ભક્ત છે એણે સુધી હિંમત રાખવી કે હું મહારાજની આજ્ઞા પાળું છું તો એક દાડો મહારાજ મારા પર કૃપા દૃષ્ટિ જરૂર કરશે, અને જે ઘડીએ ભગવાનની કૃપા દૃષ્ટિ મારા પર થશે એ જ ઘડીએ તમામ દોષ બળીને ખાખ થઈ જાહે, માટે મારે ચિંતા રાખવાની જરૂર નથી. ભગવાન આટલા મોટા છે, એક સંકલ્પ કરે તો ઘડીના છઠ્ઠા ભાગમાં કોટાન કોટી બધા આત્માને મુક્ત કરી દે. જ્યારે કોટાન કોટી મુક્તો ભેળા થઈ જાય અને એમ નક્કી કરે કે હવે આપણે આ મહારાજ બદલવા છે, માને બીજા ભગવાન પ્રગટ કરવા છે, એમ કોટાન કોટી મુક્તો સંકલ્પ કરે તોય પણ ભક્તો એક સ્વામિનારાયણ બીજા થાય નહીં. કોટાન કોટી મુક્તો ભેળા થઈ જાય તો સ્વામિનારાયણ બીજા થાય નહીં, અને સ્વામિનારાયણ સંકલ્પ કરે તો કોટાન કોટી મુક્તો નવા થઈ જાય, કોટાન કોટી મુક્તો. એવો મહિમા સમજાય ત્યારે મનને હા પડી જાય કે બીજે ત્રીજે ફાફા મારવા કરતાં આમાં જ માલ માનને બીજે ક્યાંય જવાની જરૂર નથી, એવા વિચારમાંથી મન જીતાય છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, જેવી નિર્વિકલ્પ સમાધિની વિશે ભગવાનના ભક્તની શાંતિ રહે છે, એવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એ જ એનો ઉત્તર છે. ભક્તો, આ વચનામૃતમાં આ પ્રશ્નમાં એક વાત બહુ સુંદર સ્ફલિત થાય છે કે બે જ બાબતમાં પરમ શાંતિ છે, ક્યારેય પણ હૃદય ધગે નહીં એવા બે જ ઉપાય છે. ક્યા બે ઉપાય કોઈ કહેશો? ક્યા બે ઉપાય? એક તો નિર્વિકલ્પ સમાધિ, એક નિર્વિકલ્પ સમાધિ થાય તો અખંડ હૃદય ટાટું હિમાળા જેવું રહે, અને બીજો ઉપાય ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત, એકાંતિક ભક્ત એકાંતિક સંત, એની વિશે દેહમાં જેવી અહમબુદ્ધિ છે, દેહના સંબંધીમાં જેવી મમત્વ બુદ્ધિ છે, જેવી દ્રઢ પ્રીતિ બંધાણે છે એવી દ્રઢ પ્રીતિ ભગવાનના એકાંતિક સંત કે ભક્તમાં મનાઈ જાય, આ પડી જાય એ બીજો ટાઢું હૃદય કરવાનો ઉપાય છે, ત્રીજો આ દુનિયામાં કોઈ ઉપાય જ નથી. અને ન મનાય તો ઉપાય કરજો, થાકો તીદી કહેજો કે વાત સાચી છે, નોમન એને પેલા એક હારી ઉપાય ખૂબ કરી લેવા જોઈએ, સમજાણું, નતરે આમ થઈ તમે આમ કર્યું નથી એટલે આમ થાય, એને કરી જ લેવા જોઈએ બધા ઉપાય. એમ મનમાં થાય કે ભગવાનના સંત ને ભગવાનના ભક્તનો મહિમા ન સમજતા હોય તોય ટાઢું હિમાળા જેવું રહે, હું કામ ન રહે, ભજન કરીએ તો એને ભજન કરી લેવું એક ફેરી, એમ થાય હું કામ ટાઢું ન રહે, જરૂર તપ કરી એને તપે કરી લેવું, મનમાં એમ તે હુકામ ન થાય આપણે આમ સેવા કરી એની સેવા કરી લેવી, બધું કરી લેવું, અને થાકે પછી આ ઉપાયમાં આવવું, થાકે તેથી કે હવે ક્યાંય ટાઢો થવાનો ઉપાય નથી, બે જ ઉપાય, ત્રીજો ઉપાય નથી દુનિયામાં ક્યાંય, કાં તો નિરુકલ્પ સમાધિ, એ કામ કઠણ છે, અને બીજો ભગવાનના એકાંતિક સંત અને ભક્તની સાથે અતિશય આત્મબુદ્ધિ, દ્રઢ પ્રીતિ, આ ઉપાય બહુ સરળ છે, પણ જીવને એને માટે સુકૃત્ય જોઈએ, એમ સત્સંગ જીવનમાં લખ્યું છે, યશાસન્ના ભવાન મુક્તિમ તસ્યમ વૌ સંગ મૌ ભવેત અન્નેવ જાયતે પ્રીતિ શ્રીમન્નારાયણ પ્રભુ. જેનો છેલ્લો જન્મ થવાનો હોય, બરાબર યાદ રાખજો, એમ લખ્યું છે, જેનો છેલ્લો જન્મ થવાનો હોય, જેને ફરીવાર હવે માના ઉદરમાં ઊંધે માથે લટકવા આવવાનું ન હોય, જેની માથે ચોકડી લાગી ગઈ હોય, એને જ ભગવાનના એકાંતિક સંત મળે છે અને એમાં આત્મબુદ્ધિ થાય છે, એ વિના કોઈ દી થતી નથી. એટલે જેને ન થાય ને સમજવું કે આપણો છેલ્લો ધક્કો નથી, હજી બે ત્રણ ધક્કા બાકી છે, સમજાય. ભક્તો, જન્મ મરણની પૂર્ણાહુતિ કેવળ સાધનથી શક્ય નથી, કેવળ સાધનથી શક્ય નથી, સાધનનો અહંકાર તો જીવને ક્યાંનો ક્યાં પહોંચાડી દે એમ છે, ક્યાંનો ક્યાં સાધનનો અહંકાર જીવને કેવો આવતો હશે. સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે ગામમાં મેં ગયેલા, હરિભગતનો બહુ આગ્રહ, અને પછી વાડીને ચીબડા બહુ થયેલા, એટલે હરિભક્તો કે સ્વામી ચીબડા લઈ જાઉં કે, સ્વામી કે સારું, એટલે હરિભક્તો ગાડા ભરી દીધા. સ્વામીના મનમાં એમ થયું ચીબડાની કાચરીઓ કરશું, હરિભક્તો આવશે તો આપવા થાય, પણ અમુકને ઓરફલો વૈરાગ્યો સમજણ વિનાનો. ગુણાતીતાનંદ સ્વામી જે મહાબ્રહ્મનિષ્ઠ સંત, એની વિશે દોષ પ્રઠાણો, અને સ્વામીને મોઢોમઢ કીધું કે વૈરાગ્યની વાતો તો બહુ મોટી મોટી કરો છો અને ચીબડાનું આખું ગાડું ભીર્યું, અને એ જ ઘડીએ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યો, મૂરખ, આ મેં મારા હાટું ગાડું નથી ભર્યું, હરિભક્તો આવશે તેને આપવા થાય, ત્યારે આ આ ચીબડાની કાચરીઓ કરીને અપાહા, તારા વૈરાગની કાચરીઓ નહીં થાય. અને બીજી પણ એક વાત લખી, એકવાર જૂનાગઢમાં એક બળદ ખોવાઈ ગયો, બે દાડા મળ્યો નહીં, એટલે સ્વામી જે હરિભગત આને પૂછે, બળદ આપણો જતો રહ્યો છે તેમ કે જોયો છે, બળદ જતો રહ્યો તમે કઈ જોયો છે, અને બે દાડા સ્વામી બોલ્યા ને, ભક્તો એવું નહીં સમજવાનું, સાથે રહે તો મહિમા સમજાય જ જાય, જીવની કઠણાએ માથા મારતી તો નોય સમજાય, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાબ્રહ્મનિષ્ઠ સાધુ તો એનો મહિમા નહીં સમજાણો હોય, ત્યારે આ શબ્દ નીકળ્યા છે ને, તે એક સાધુ બોલ્યા, આમ તો વિરેકની મોટી મોટી વાતો કરે છે અને કાલનો તો બળદ બળદ કરે છે, ને બળદમાં શું માલ છે, બળદને હંભારી હંભારી કરે છે. સ્વામી ત્યારે કાંઈ ન બોલ્યા, કારણ કે બોલવાનો મોકો નહોતો. સ્વામી બોલતા હતા, કહેતા હતા જેરી ભગત આવે ને, ભાઈ બળદ જોયો છે, બળદ જોયો, એટલે સ્વામીને બોલવાનો કાંઈ મોકો હતો નહીં, અને અઠવાડિયું થયું ને એની પેન ખોવાણી. તે બપોરે ખાવાય ન આવ્યો. સ્વામી કહેલો, સાધુ કેમ નહીં દેખાતા? તો સ્વામી એની પેન ખોવાણી તે ગુદગુદ કરે, તે અઠવાડિયા સુધી પેન ન જડી, ચેન ન પડે. પછી સ્વામીએ બીજા દ્વારા કેવડે, કેમ કથા વાર્તા નથી દેખાણા? તો કે સ્વામી એની પેન ખોવાણી છે ને, એટલે એને આ કે ચેન નથી પડતું. સ્વામી પીછી ગયા એની પાસે, મૂર્ખના સરદાર, ઓલો બળદ મારો હતો, મંદિરનો હતો, મંદિરનું હાથી છૂટ્યું હતું, એટલે કહેતો હતો કે ભાઈ બળદ તમે જોયો, બળદ તમે જોયો, મને એમાં લેશ માત્ર હેત નહોતું, અને આ પેન તો તારી છે, અને જરા ખોવાણી તે અઠવાડિયે જ કૂદકીઓ ચડ્યો છે. એટલે ભક્તો, જીવને વાત સમજવી ઘણી કઠણ છે. આશક્તિ અને મમત્વ બે વસ્તુ બહુ અલગ છે, બેનો ભેદ ન સમજાય તો ક્યારેય પણ ભગવાનના ખરેખરા સંત કે ભક્ત ન ઓળખાય. આશક્તિ વાત અલગ છે, મમત્વ વાત અલગ છે. મોટા મોટા મંદિરોના કાર્ય થતા હોય, સત્સંગના કાર્ય થતા હોય, એમાં મમત્વ તો રાખ્યું જોઈએ. મમત્વ વિના સત્સંગ ન થાય ને મમત્વ વિના તમે કોઈ ન આવો. અહીં તમે શિબિરમાં આવ્યો હોય, નાવાની વ્યવસ્થા ન કરી હોય, જમવાની વ્યવસ્થા ન કરી હોય, હે, અને મંડપની વ્યવસ્થા ન કરી હોય, કશી વ્યવસ્થા ન કરી હોય, તો એક ફેરો તો આવો, પણ પછી જાઓ, પછી તમે તો ન આવો, બીજાને આવવાય ન દો, ન્યા ક્યાં ગયા જેવું છે, મરી ગયા ગયા તા, હે. એ બધું જે ઊભું કરે એ શું કહેવાય? અને મમત્વ કહેવાય. અને મમત્વ હોવું જ જોઈએ સત્સંગનું. મમત્વ વિના ભગવાન ઓળખાવાય, અને એ મમત્વ છે. પણ પછી કોઈ જગ્યાએ બંધાઈ જાય તેના માં શક્તિ કહેવાય. દાખલા તરીકે આ શ્રદ્ધામાં આપણે રહ્યા છીએ, મમત્વ થકા આ બધું કરીએ, મંદિરનું કાર્ય, સમય, ઉત્સવ, શિબિર બધું કરીએ છીએ, પણ પછી મનમાં સંકલ્પ થઈ જાય કે હવે શ્રદ્ધાર છોડવું નથી, તે આ શક્તિ કહેવાય, એ આ શક્તિ કહેવાય. હુકાઈ ગયેલા નાળિયેરની જેમ રહેવું, હુકાઈ ગયેલું નાળિયેર હોય ને, પાણી હુકાય જાય આમ કરે ને તો આખું ખખડે, બસ જીવન એવું ગુજારવું કે લેશ માત્ર ત્યાં આશક્તિનો લેશ માત્ર ના હોય. પૂજ્યપાદ આચાર્ય મારીની આજ્ઞા થાય ને તો એક સેકન્ડ રોકાવા તૈયાર ન થાય ત્યારે એ આશક્તિ રહિત કહેવાની, એવું જીવન હોવું જ જોઈએ. આ વાતને બેને ભેદને ન સમજે અને મમત્વથી સત્સંગનું કાર્ય કોઈ કરતો હોય તો એની અંદર આશક્તિનો ભાવ કરે કે જોન મંડી પીડ્યા છે અને કેટલી બધી આશક્તિ છે. અને ભક્તો એમ કરનારને મહાદોષ લાગે છે. એ પછી હરિભગત મમત્વથી કાર્ય કરતો ને એની અંદર દોષ કલ્પે તોય લાગે, કોઈ સાધુ પુરુષ ભગવાનનો મહિમા સમજી અને મમત્વથી કાર્ય કરતા ને એની અંદર દોષ કલ્પે તો એનો પણ દોષ મુમુક્ષને લાગે છે. એટલે બે ભેદને સમજી રાખવા. અહીંયા બહુ અદભુત વાત મહારાજ કરી રહ્યા છે. મહારાજ કે જેવી દેહ અને દેહના સંબંધીમાં પ્રીતિ છે, એવી પ્રીતિ જ્યાં સુધી ભગવાનને એકાંતિક સંત કે ભક્તમાં ન બંધાય ત્યાં સુધી કોઈ દી હૃદયમાં ટાઢું ન થાય. ગુણાતીતાનંદ સ્વામી વખતે સ્વામી કેમ ન કરે અને પોતાની રીતે 70 સાધુ કેવળ લોટ પીને રહેતા, બોલો હું ખાલી લોટ પીવે, મીઠું ન નાખે, લોટ પીને રહેતા હતા. સ્વામી એક બે ફેરી ટકોર કરી, સ્વામી કે લોટ પીને રહેશો તોય પણ વાસના નહીં ટળે ને ધામ નહીં મળે. ભક્તો જીવ મુમુક્ષ ખોટો ટન મારતા ને ત્યારે ભગવાન કોઈને કોઈ દ્વારા એને ટકોર તો કરાવે, સમજી જાય. તો સ્વામી કે એમ તમે લોટ પીને રહો છો એમાં કઈ મોટી ધાડ મારી. સ્વામી કે આ જે ઘોડી છે ને એ તો કાચો બાજરો ખાય છે, એને દળવો નથી પડતો. અને વિહારીલાલજી મહારાજ હતો ત્યાં સુધી લખ્યું, વિહારીલાલજી મહારાજ કે કેટલાક તો વસ્ત્રો ન પહેરાને મોટા માનીને બેઠા હોય. સ્વામી કહે વિહારીલાલજી મહારાજ કે એમ તો પશુ છે ને, પશુ કૂતરા બલાડા કોઈ વસ્ત્રો નથી પહેરતા, એથી કંઈ મહત્તા નથી. અને કોઈ કદાચ તપ કરે કેવળ અને ભગવાનનો મહિમા ન હોય, ભગવાનના સંત કે ભક્ત ભગવાનના આચાર્ય મારનો મહિમા ન હોય અને એમ માને કે મારો મોક્ષ થઈ જાય તો સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે તપની તો જાવા દો ને, કે તપ તો બાલમાં 500 વર્ષથી ખીજડા બિચારા કરે છે તો એક મોક્ષ ન થયો. ભક્તો સાધનને ગૌણ નથી કરતો, પાછા તમે ઓળું નહીં સમજતા. તપ કરવાથી વ્રત કરવાથી ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થાય. કારણ એના 10મા મહારાજ કે તપે કરીને મેં જેવા રાજી થાય એવા કોઈ સાધનથી રાજી નથી થતા, પણ કેવળ ભગવાનને, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત ભગવાનના આચરણ એને રાજી કરવા કરતો હોય. અને કેવળ ભાવના કે હું આ વખતે ખોટ છે ટાળીને ભગવાનને રાજી કરી દઉં એવી ભાવનાથી કરે ને તો, નતર પાછા તમારું બધું આમ સમજવા બહુ ગોટાળાવાળો છે. તરત કોઈ સાધુ કોઈ ભગત બિચારા તપ કરતા છે એટલે તરત ગૌણ બુદ્ધિ આવે છે, આમાં કાંઈ નહીં, એમ અભાવવાળો જ છે તો ખોટો માર્ગ. તપ વ્રતથી ભગવાન બહુ રાજી થાય છે અને કરવું જ જોઈએ. એટલે જ બે ટાઈમ રાખ્યું છે. કાલે દાદા મને કહેતા, મને કહે સમય આ ફેરી કેમ નાસ્તો ન રાખ્યો? મેં કીધું આ વખતે બધાને ભેળા ન કરવા, એટલે આ વખતે તો અક્ષરધામમાં જવા માટેની તૈયારી એની હોય ને એને જ લાવવાના હતા, એટલે નાસ્તો નથી રાખ્યો. તો સારું તમે જાયશે, મેં કીધું તો છૂટા. એ કે નાસ્તાનો પ્રબંધ થઈ જાય એમ હોય તો રોકાય, મેં કીધું એવો પ્રબંધ આ ફીરી મેળ નહીં પડે. અને ભક્તો ખરેખર થોડું તપ હોય ને તો જ ભજન થાય. તપ ઠામકું ન હોય અને ત્રણ ટાઈમ ખૂબ જમાડી રાખે, ખૂબ જમાડી રાખે, અને એમ કદાચ પાંચ પછી માણસો વધારે આવે, પણ પછી ખૂબ ખાય ખાય ભજન ન થાય, શું થાય? ઉતાર અમે જગાડ્યા ને પગે ને તો પાછા ઉતાડ જઈને હુઈ જાય. આજે સવારમાં નહીતર સવારે 7 વાગ્યામાં એ કથા શરૂ થઈ જાય, 6 વાગ્યામાં પ્રભાત ફેરી નીકળી જાય, અને તો કંટાળો નથી આવતો. એનું કારણ શું? સવારમાં નાસ્તો નથી કરતા. નહીં, અને હું તો તમને કહું, ભજન કરવું હોય ને તો ખેતીનું બળવાળું કામ કરતા એના સિવાય બધાએ ઘેરે જ નીકળી જ કરવું, 2 ટાઈમ જ જમવું. કારણ કે શાસ્ત્રનું વિધાન છે, ખેતારીને 3 ટાઈમ, વેપારીને 2 ટાઈમ, અને સંન્યાસીને 1 ટાઈમ, ભિખારીને 2 ટાઈમ. સફર જ મળે સરફજન ખાઈ લે, જામફળ મળે જામફળ ખાઈ લે, કેળું હાથમાં જાય કેળું ખાઈ લે, માટે 2 ટાઈમ જમવું ઘેરે જાય. ઓ બહુ જમીન પછી શું થાય? શરીરમાં મેદ ચડે, અને મેદ બહુ વધી જાય પછી ક્યાંય ચેન ન પડે અને ભજન ન થાય. અનુભવ તો કરજો, 8 દાડે તમને અનુભવ થાય ભજન હકીકત 2 ટાઈમ જમવાથી વધશે, ઓટોમેટિક તમને સ્ફૂર્તિ રહે શરીરમાં, સ્ફૂર્તિ. કેટલાક એમ માને બહુ ખાય ને તો શરીર શક્તિશાળી બને, અરે એવું નથી. ઓલા ને પારે આખો દાડો ખાઈ ખાઈ જ કરતા, તમે જોજો તો ખરા, તો એ કાંઈ શક્તિ નથી. સાવ જ એક વાર ખાધા પછી એ નકરો નશ્કોરા બોલાવે તો એ કેટલી શક્તિ છે. માટે ભક્તો, કેવળ ખાવામાં શક્તિ નથી, આ દેહની કદાચ વધતી જ થોડી ઘણી, પણ આત્મશક્તિ વધારવા માટે તો ભોજન કરતાં ભજન વધવું જોઈએ. ભજન વધે તો આત્મશક્તિ વધે. ભક્તો, ભજનની વાત જ અલગ છે. દાખલો જ કરો, ભજન કરશો ને તો ખબર નહીં પડે માળો આ ક્યાંથી આનંદ આવે છે. આમ હરવાણિયું ફૂટશે, અંદરમાંથી હરવાણિયું ફૂટશે, પછી બહારનો આનંદ ગોતવા નહીં જવો પડે. કૂવો ખોદે ને કેમ હરવાણિયું ચારે બાજુ ફૂટે ને કૂવો ભરી દે, એમ ભજનના અંગ પડશે ને તો હરવાણિયું અંદર હૃદયમાંથી મળશે ફૂટવા. નથી ફૂટી ત્યાં સુધી કાળમીંડ પથ્થરથી કળાતા કૂવા જેવો હાવ ખાલી ખોબ, પણ ફૂટે પછી ખબર પડે હરવાણિયો કેવો હોવ કેવો આનંદ. પછી તમને ખબર પડશે કે આ બધા હુકામ સંસાર છોડીને આવ્યા, જેથી હરવાણિયું ફૂટશે. ત્યાં સુધી સંકલ્પ આ બધા હું ને ત્યાં ભાળી ગયા છે, બધા વિયા ગયા, આમાં શું હશે આમ થાય, હરવાળી ન ફૂટે ત્યાં સુધી. ગુણાતીતાનંદ સ્વામીને પેલા વાઘરી એમ તું કીધું છે, સ્વામી નથી કીધું, એટલે એ આ મત ચોખ્ખું તો છે ને, તો કે સ્વામી ચોખ્ખું છે, ચાસણી ભેળવી તો નથી ભેળવી. સ્વામી કે સાચું બોલશો, તો કે સ્વામી સાંભળો, જો ખોટું બોલતા ને તો બીજો જન્મ મને તમારે જેવો મળે કે. એને સાધુ કેવા સમજાણા છે, હે આ હા હા. ભક્તો, હરવાણી ન ફૂટે ત્યાં સુધી ભગવાનના સંત કે ભક્ત ઓળખાય નહીં. એટલે મહારાજને કહેવું પડ્યું, મહારાજ કે પોતે બ્રહ્મરૂપ થાય ત્યારે જ બ્રહ્મરૂપને ઓળખી શકે, બ્રહ્મરૂપને ઓળખે ત્યારે જ બ્રહ્મરૂપ થાય. પણ જાજી ખબર ન પડે તો પંચવર્તમાન યુક્ત એવા ભગવાન એકાંતિક સંત કે ભક્તની સાથે આમાં કીધું એ પ્રમાણે જીવને જોડી દે તો ઓટોમેટિક સુખની સરવાણી ફૂટવા માંડે અને પોતે બ્રહ્મરૂપ થવા માંડે, અને પછી જગતના સંકલ્પ વિરામ પામી જાય ત્યારે ખબર પડે કે ઓહો, મોટાને સંકલ્પ હોય જ નહીં. નતર ક્રિયા જો એટલે પોતાને એવું સમજે કે પોતે કાંઈ કામ કરતો હોય ને તો અનેકવિધ ઘાટ કર્યા પછી સંકલ્પ કર્યા પછી થતું હોય, એટલે બીજાની વિશે એમ જ ભાવ થાય, આને એમ જ થતું હોય એમ સમજે, એને એમ જ થાય આપણે થતું હોય એમ સમજી શકે નહીં. માટે મહારાજ કે અતિ આત્મબુદ્ધિ જ્યારે થાય ભગવાન એકાંતિક સંત કે એકાંતિક ભક્ત, ભક્તો કેવળ સાધુનો મહિમા છે એમ નહીં, ભગવાનના એકાંતિક ભક્તનો એટલો જ મહિમા છે. ભગવાનની આજ્ઞામાં ખબરદાર થકો વર્તતો હોય એનો મહિમા પણ એવો છે. અરે ગુણાતીતાનંદ સ્વામી કે કેટલાકને તો દર્શન દેવા જઈએ છીએ અને કેટલાકના તો દર્શન કરવા જઈએ છીએ. એવા હરિભક્તો હોય ગ્રસ્થ આશ્રમમાં જે દર્શનીય હોય, માટે એવું ન માનવું, નતર એમ થાય કે અહીં તો ખાલી સાધુના મહિમાની જ વાત છે એમ નહીં, ભગવાનના ભક્તનો પણ એવો અગાધ મહિમા છે. એટલે આત્મબુદ્ધિ જ્યારે જીવને થાય છે તે નિર્વિકલ્પ સમાધિ વિનાય પણ, નિર્વિકલ્પ સમાધિ એમ જેવી શાંતિ વર્તે એવી શાંતિ વર્તે છે. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવા ભૂંડા દેશ કાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં, એવો જે હરિભક્ત હોય તેની કેવી જાતની સમજણ હોય, જે સમજણ કરીને એવી રીતની આને દ્રઢતા આવે છે, જે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. પછી મોટા મોટા સંત હતા તેમાં જેવું જેને ભાષ્યું તેવો તેણે ઉત્તરી કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે, જે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તે ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘન લાગે નહીં, અને ગમે તેવા દેશકાળાદિક ભૂંડા આવે તેણે કરીને ભગવાનને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય જ નહીં. ફરી એની વાત કરી એટલે વધારે વિવરણ કરતો નથી. જેને નિર્વિઘ્ન પાર પડી જવું હોય, જેને જીવનમાં વિઘ્ન ન આવવા દેવું હોય, માને જેને મોક્ષમાં કચાસ ન રહેવા દેવી હોય, એને ભગવાનને ભગવાન એકાંતિક સંત અને ભક્તની સાથે જીવને જોડી દેવો. પછી વળી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજી અતિશય વિલાપ કરવા માંડ્યો, ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા, જે હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રોઉં છું. શા માટે? જે રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકપવાદ સારું મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે, જે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો, જે સીતાજીને તો કાંઈ દુઃખ નથી, ને વાલ્મીકિ ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે, માટે તમે સીતાજીને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો. માં કેટલી બધી અદ્ભુત સમજણ કહેવાય સીતાજીને, કહો. વિના વાંકે વનમાં મૂક્યા તોય ભગવાનનો એને અભાવ આવ્યો. અને અન્નમ આત્મબુદ્ધિ, અન્નમ હેત. મહારાજે પ્રથમના 76માં કીધું, મહારાજ કે પંચવર્તમાનમાં પૂરો હોય. કેવો હોય? પંચવર્તમાનમાં પૂરો હોય, અને જીવન પર્યંત એનું ગમતું મૂકે ને અમારું ગમતું કરાવીએ, અને જિંદગી પર્યંત ભીડામાં રાખીએ તોય પણ લેશ માત્ર મૂંઝાય નહીં, એની ઉપર તો વગર કર્યું હેત થાય છે. વગર કર્યું કરવું નથી પડતું. ફક્ત એક વાત બહુ સ્પષ્ટ સમજજો, જ્યાં સુધી આપણી કોઈ ખોટ છે ને ભૂલ છે, એ ભૂલ કહેવામાં, એ ભૂલ કહેવામાં દેખાડવામાં ડર લાગે છે મોટાને, ત્યાં સુધી સમજો કે આપણા અંદર ખોટ છે છે, નિધડક નથી કહી શકાતું. ભક્તો ખરેખરી આત્મબુદ્ધિ હોય ને એને કદાચ 500 માણેની વચ્ચે કહી દે ને આ તે ખોટું કર્યું છે, અને વાંકો ને કે સમજાય, વિના વાંકે ગયા, વિના વાંકે ગયા તો સંકલ્પ ન ઉઠે એ શુદ્ધ મુમુક્ષુ, ને તો બળબડ શરૂ કરી દે, અડધો કલાક બંધ ન કરે પાછો, ઓલી એન્જિન તપી જાય પછી કેમ કોઈ રીતે ઠરે નહીં. વાંકો ને કીધું તો બળબડ શરૂ કરે બોલવા. અને ભક્તો એટલી ખાનદાનીમાં ખોટ છે, આ જગતમાં ખાનદાન વ્યક્તિ ને જગતમાં ખાનદાન, એ કોઈ એની ભૂલ દેખાડે ને તો બળબડ ન કરે, સહન કરી લે, સમજાય, એ સહન કરી લે. ખાનદાન ખાલી ભગવાનનો ઓળખાણ આવે, ખાલી જગતમાં ખાનદાન હોય તો ભગવાનનો ભક્ત અને ખાનદાન હોય. ભક્તો ભક્તમાં તે ખાનદાની બહુ કામ લાગે છે, લોહીનો સંબંધ બહુ કામ લાગે છે. ભલે ગ્રસ્થ આશ્રમ છોડીને ત્યાગી થયા હોય, પરંતુ જેની માતપિતાની ખાનદાની હોય એ ખાનદાની અહીંયા કામ લાગે છે. એને ગમે એમ કહે, ગમે એટલો વિહામ લે, તોય પણ એના મોઢાની રેખા નથી બદલતી. અને ખાનદાનીમાં ખોટવા ને તને જરાક એક ઇંચ કહેવાય ને તો એક હાથ જેટલો લાંબો થઈ જાય, અને બળબડી શરૂ કરી દે બોલો. એ ખાનદાનીમાં ફેર છે, એટલો એ સહન ન કરી શકે. કારણ કે દેહ તો એનો ઈ છે ને, દેહ નથી બદલ્યો, ખાલી આશ્રમ બદલ્યો, ખાલી આશ્રમ બદલ્યો. ખાનદાનની વાત આખી અલગ છે. એને ગમે એટલો ભીહામ લે, ગમે એટલો એને દુખવે, તોય પણ મોઢન રેખા ન બદલે, મનમાં એમ જ થાય, જેમ કરતા હશે એમ મારા રૂડા માટે જ કરતા હશે, ને એમાં મારું હારું જ થાય. અને ભક્તો પણ આમ કંઈ બધાનો કંઈ કીધ કીધ કરે, સમજાય, એ તો જીવ જેને જેને હોપ્યો હોય, જેણે હોપ્યો એને કહે. ભક્તો મોક્ષ માટે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, ક્લીન મોક્ષની ઈચ્છા હોય તો જ્યાં મન માને એમ, તમને કોઈ નામ નથી મેં આપતા, જ્યાં તમારો હૃદય હા પાડે એવા બે સાધુ અને ચાર હારા હરિભક્તને જીવ આપી દેવો, અને એને કહી દેવું મેં તમને મારો જીવ આપ્યો છે, મારા મોક્ષમાં ખોડ જણાય ને ત્યાં તમે મને કહેજો, ગમે એટલા વઢશો અને ધક્ષો તોય પણ મને સંકલ્પ નહીં થાય, આજથી મેં તમને કહી રાખ્યો છે, તમે કહેજો. મોક્ષની ઈચ્છા હોય ને તો એવા બે સાધુ, જ્યાં તમારું હૃદય હા પાડી દે એવા બે સાધુ અને ચાર હારા હરિભગતને જીવ આપી દેવો. તો સ્વભાવ જાય, તો દોષ જાય, તો વાસના જાય, અને તો શુદ્ધ થવાય ને અખંડ સુખ આવે. એવીને અખંડ સુખ આવે નહીં. આ ભક્તો અમારા શબ્દ નથી થયો, સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી આ કલમને ટાંકી છે. જેને સદૈવ સુખ જોતું હોય એને આમ કરી રાખવું, એને કહી દેવું. નત્ર ઘણી ફેરી મુમુક્ષ માની લે, આપણે તો આપી દીધો ને પણ કીધો ન હોય ત્યાં સુધી ખબર પડે નહીં તે કેટલો હપ્યો છે. અને ઓલા કીધું એને તો ની તડક કહેવાય, અને મધ્ય સભામાં કહેવાય, 500 માળની મધ્ય કહેવાય, ઉતારી પાડે તો એને કાંઈ થાય જ નહીં, એને કાંઈ થાય જ નહીં. એમ મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેદી વઢીને સમય વાત એમ લખ્યું, મહારાજ જેદી મુક્તાનંદ સ્વામીને વઢે ને તે દી એને પછી બોલાવે જ નહીં, વંઢ્યા પછી બોલાવે નહીં, અને બીજાને જરાક વઢ્યા ને પછી પાછળથી મારા થાળ મોકલાવે, જાઓ એને પ્રસાદીને થાળ આપજો. આ વાત સમજાણી, ઊંડાણવાળી વાત છે. હે, હું કામ થાળ મોકલાવે, રાજી કરવા હાટું, રાજી હું કામ કરવો પડે, કુરાજી થયો હોય તો ને, સમજાય છે વાત. એને જો થાળ ન મોકલાવે તો પછી પછી ભેગો થવાનો મોકો ન રહે, એ સીધી ટિકિટ કપાવે. અને મહારાજ કે મુક્તાનંદ સ્વામીને હંમેશા થાળ મોકલાવી, પણ જેદી વઢીએ તેદી ન મોકલાવીએ, કારણ કે મુક્તાનંદ સ્વામી બાજુનો મહારાજને વિશ્વાસ કે સ્વામીને અમે ગમે એમ કહીએ તો સંકલ્પ ન ઉઠે, સંકલ્પ. એ પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ને ત્યારે હૃદય નિરાળું થાય. આ બાપડાને કેવું હોય તો હાથ ફેરી વિચાર કરવો પડે, કેવું કે ન કેવું, કેવું કે ન કેવું, હરખું લાગશે કાડોળું થાય. અને કેવું હોય ને તો બીજા બે ચારને કઈ પૈસા નામ લે, અરે મહારાજે ડરતા, લો મહારાજને તો સ્પષ્ટ સમજતા હતા અલૈયા ખાચરનો મોક્ષ બગડવાનો થયો, કારણ કે નિર્કલ્પાનંદ આર્ય જોડાણો હતા. કોને આર્યા? નિર્કલ્પાનંદ આર્ય જોડાણા હતા, એટલે સ્પષ્ટ મારે દેખાણો કે અલૈયાનો મોક્ષ બગડનારો છે. હવે કેવું છે પણ કીધા જેવું નથી, અને કીધા વિના રહીએ કાયમી નથી, એટલે મારા શરૂઆત ક્યાંથી કરી ખબર? દાદા ખાચરને પૂછ, દાદા ખાચર તમે કોને અરે જીવ જોડ્યો? મહારાજ મુક્તાનંદ સ્વામી અરે. મહારાજ કહેતો તો સત્સંગમાં પાર ઉતરી ગયા. શિવલાલ શેઠને પૂછ્યું, શિવલાલ કોને અરે જીવ જોડ્યો? મહારાજ ગોપાળાનંદ સ્વામી અરે. શિવલાલ સત્સંગમાં પાર ઉતરી ગયા. બ્રહ્માનંદ જીણાભાઈને પૂછ્યું, જીણાભાઈ કોને અરે જીવ જોડ્યો? મહારાજ બ્રહ્માનંદ સ્વામી અરે. મહારાજ કે સત્સંગમાં પાર ઉતરી ગયા. પૂછતા પૂછતા અલૈયાને પૂછ્યું, અલૈયા કોને અરે જીવ જોડ્યો? મહારાજ નિર્કલ્પાનંદ સ્વામી અરે. મહારાજ કે ત્યારે પાયા હચમચે છે, પણ તોય વાત સમજાણી નહીં. બે મહિના થયા અને નિર્વિકલ્પાનંદ ગયા, બીજા માથે બે થયા અને અલૈયા ખાચરી ગયા. નતર મહારાજને રાજી કરવા માટે કેટલો દાખલો અખંડ બ્રહ્મચર્ય પાળેલું, લગ્ન નહીં કરેલા બોલો, પણ તોય જોડાણમાં ફેર હતું તો વાતમાં ફેર રહી ગયો. માટે મહારાજ અહીંયા બહુ અદભુત વાત બતાવે છે. મહારાજ કે અતિ આત્મબુદ્ધિ જ્યારે થાય છે ત્યારે જીવને સદૈવ આનંદ વર્તે, નિર્વિઘ્ન થકો પાર પડી શકે છે. મહારાજ કે જ્યારે સીતાજીની જેવી સમજણ દ્રઢ થાય, કેવી અદ્ભુત સમજણ, વિના વાંકે કાઢ્યા તોય પણ સીતાજીને બીજો સંકલ્પ ન થયો, પોતે રુદન કરતા એ જો લક્ષ્મણજીને રડવું આવી ગયું, ત્યારે સીતાજી લક્ષ્મણજીને કહે, તમે રડો નહીં, હું કાંઈ મારે દુઃખે નથી રડતી, હું તો ભગવાન રાઘવના દુઃખે રડું છું. મનમાં એમ થાય છે પ્રભુ બહુ કૃપાળુ દયાળુ છે, લોક અપવાદ સારું મને રજા આપી, પણ હવે એ દુઃખી થતા હશે કે મેં જાનકીજીને રજા આપી દીધી, પણ જાઓ તમે એને કહેજો તમે ચિંતા ન કરો, મને જરાય દુઃખ નથી, હું તો વાલ્મીકીના આશ્રમમાં શાંતિથી ભજન કરું છું. અદભુત સમજણ. માટે તમે સીતાજીને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો એમ સીતાજીએ લક્ષ્મણજીએ સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાનને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં, અને વૈરાગ્ય અને ધર્મ તે તો સામાન્યપણે હોય, એક હરિભક્તો તો એવો છે, ને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીની જેવી સમજણ નથી. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંગાથે અતિશય પ્રીતિ રાખવી ને સોબત કરવી, બહુ અદ્ભુત વાત કરી. એકના બધા એક એક અંગ ખૂબ દ્રઢ છે, પરંતુ એના હૃદયમાં ભગવાન, ભગવાનના સંત અને ભક્તનો ઠસો ઠસ મહિમા નથી, લુખું હૃદય છે થોડું. અને એકને એના કરતાં લગારે ગૌણ જણાય છે, પણ ભગવાનના સંતને ભગવાનના ભક્તનો હૃદયની અંદર ઠસો ઠસ મહિમા ભરેલો છે. તો કેનો મન કર્મ વચ્ચે નીકળીને સંગ કરવો, આવો પ્રશ્ન છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું છે, ધર્મ અને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ ને ધર્મવાળો હોય ને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં, એનો સંગ ન કરો. ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો અવગુણ લે, પોતે ભલે ગમે એટલો નિયમ ધર્મમાં દ્રઢ વર્તતો હોય, પરંતુ ભગવાનના સંત કે અવગુણ શબ્દને ભક્તો પાછા સમજો, જેની અંદર દોષ નથી એવા દોષને પરઠાવે છે એનું નામ કહેવાય અવગુણ. બાકી ખોટું તો ખોટું જ છે, સાચું તો સાચું જ છે, પણ જેને ભગવાનના સંતનો ભગવાનના ભક્તનો હૃદયમાં મહિમા નથી અને પોતાની જાતને આઈ એમ સમથિંગ સમજે છે અને બીજા બધાને ગૌણ સમજે છે, હું જ શ્રેષ્ઠ છું બીજા બધાએ ગૌણ છે, આવું જેને ઊંડું ઊંડું પડેલું છે અને વક્તાઓ પડેલું હોય ને એ દેખાણા વિના રહે નહીં, એ ગમે તે વાતનો ભાવડો લાવી અને ગમે તે રીતે કરીને પોતાને શ્રેષ્ઠ દેખાડે અને સામી વ્યક્તિને ગૌણ દેખાડે, પોતાના જ સાધન દાખલો વગેરે વગેરેને શ્રેષ્ઠ દેખાડે, મહારાજ કે એનો સંગ કરવો નહીં. ભક્તો એ સાધન બહુ સારા છે, જો એવા બધા શ્રેષ્ઠ સાધન કરતો હોય અને પાછો એના હૃદયમાં ભગવાનના સંત અને ભગવાનના ભક્તોનો એક ગજબનો મહિમા હોય તો ભક્તોને કોઈ ન આંબે, એને કોઈ ન આંબે. એવાય સંતો ભક્તો હોય કે જેને સાધનમાં કોઈ આંબી ન હગે, સાધનમાં કોઈ આંબી ન હગે ને પાછો હૃદયમાં મહિમા એવો ભર્યો હોય ભગવાનના સંતોનો ભક્તોનો. અરે પોતે અગાધ દાખલો કરતો હોય ને એને જરા કહેવાય કે ઓહો હો તમે તો બાકી ગજબ કરો, આંબી ન હગે, તો એમ કે આ તો તમારી કૃપાથી જ થાય છે, તમારી કૃપાથી જ થાય. દાખલો એ કરે અને કૃપા બીજાને સમજે એની તો વાત જ અલગ છે. અને ભક્તો એને આનંદે સુખે બહુ વર્તે હો, એને બહુ સુખ વર્તતું હોય, એને સુખ વર્તે નિશાની શું, તો એની સાથે રહેનારને સુખ મળે આવવા, એને સાથે રહેનારને સુખ મળે આવવા, આનંદ મળે આવવા, અને એની સાથે રહેનારને પણ ભગવાનના સંતો અને ભક્તોનો મહિમા મળે વધવા, ત્યારે સમજવું કે એના હૃદયમાં મહિમા ભરેલો છે. સ્વામી વાતમ લખ્યું એ વિના તો કોઈ માનો બધા હોઈ ગયા ને પોતે એકલો માળા ફેરવતો હોય અને મનમાં સંકલ્પ કરે કે બધા ઊંઘી ગયા હું એકલો માળા ફેરવું, સ્વામી એની માળા વ્યર્થ ખોટી. બધા ઊંઘી ગયા ને પોતે વાંચતો અને સંકલ્પ કરે હું એકલો વાંચું ને બાકી બધા ઊંઘી ગયા છે, એ વાંચેલું બધું વ્યર્થ ફોળ બધું ફોક. પણ તો પછી કેમ સમજણ ગ્રહણ કરવી, આપણે હુઈ જવું બધા હુઈ જાય એટલે કોઈ માળા ન ફેરે તો આપણે ન ફેરવી શું કરવું, તો એના માટે સમજણ બતાવી કે બધા સુઈ ગયા ને પોતે માળા ફેરો તો શું સંકલ્પ કરો ખબર, આ બધાએ તો દાખલો કરીને આવ્યા છે, એને બધું કરવાનું કામ પૂરું થયું, મારે અધૂરું છે, તે મારે અધૂરું કામ પૂરું કર્યા વિના છૂટક્યો નથી, માટે હું માળા ફેરવું છું અને એ બધાએ આગળ ફેરવી લીધી છે. આવો સંકલ્પ કરે કેવું સુખ આવે, હે એને મહાસુખ આવે. એટલે મહારાજ કે એવી જે ભાવના દ્રઢ કરે છે, એવી જેને સમજણ છે મહારાજ કે એ શ્રેષ્ઠ છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું છે, ધર્મ ને વૈરાગ્ય તો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીને જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ ને ધર્મવાળો હોય ને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રીજી મહારાજ કહ્યું છે, યથાર્થ ઉત્તર થયો, યથાર્થ ઉત્તર થયો, અને ભક્તો એના સંગે આપણને પણ મહિમા સમજાય. નતર કેવું થાય ખબર, માનો ક્યારેક ભગવાનના ભક્ત કોઈ જરાક લગારેક ગૌણ વર્ત્યા હોય, આમ કેવી રીત સંગમાં ખબર પડે એટલે બતાવ, લગારેક ગૌણ ભગવાનના સંત કે ભગવાનના ભક્ત લગારેક ક્યારેક વર્ત્યા હોય અને ઓલો વાતની શરૂઆત ક્યાંથી કરે ખબર, ન્યાથી કરે, આજ આમ વર્તે છે કાલે આમ વર્તે છે પછી પાંચ દાડા પછી આમ વર્તે છે અને મહિના બે મહિના વરદ આપણે છે તો તળિયા જાટક થઈ જાહે, અને હું એમ વર્તતો નથી માટે હું શ્રેષ્ઠ છું, આ બધાય આમ છે એમ કહીને પણ ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો દોષ અંદર નાખી દે, એ કદાચ ગમે એટલો શ્રેષ્ઠ હોય તોય પણ એ ગૌણ છે, અને જેને ભગવાનના સંત કે ભક્તનો મહિમા હોય લગારે ગૌણ વર્તાણ હોય ભક્ત કેવી સમજણ હોય, આમ એ કરી વખત સમજણ કેવી હોય અને કેવો મહિમા હોય, એણે બીજા એક હરિભગતને એને વાત કરી કે અમારા સાધુ કે બહુ બધા નિયમ ધર્મવાળા હોય અને બધા બહુ ભગવદી હોય, એના દર્શન કરીએ ને, એના દર્શન કરીએ તો એ તમામ પાપ બળીને ખાક થઈ જાય. અને ભક્તો એવા આ પૃથ્વી પર ભક્તો હોય છે જે માનતા હોય કે ભગવાનના સંતના દર્શન માત્રથી, ભક્તના દર્શન માત્રથી તમામ પાપ બળી જાય. ઓલો ભગત એવા મહિમાવાળો કે અમારા સંતોનો કોઈ દર્શન કરે તો પાપ બળી જાય એમ કહી અને કીધું કાલે અમારા સંતો વાડીએ નાવા આવવાના છે કે તું આવજે. અને સંતો બીજે દાડે નાવા આવ્યા અને આ ભગત ત્યાં આવ્યો અને સાથે એટલે હરિભગતનો તો એ આવ્યો. પણ બીનું એવું તે દાડે ભાઈ દેહના ભાવ છે, દેહના ભાવ આડા આવ્યા અને 25 સાધુ આવેલા નાવા. સ્વામી વાતમ લખ્યું 25 સાધુ આવેલા નાવા, એમાં બેને કાંક બોલા ચાલી થઈને પછી જરાક આગળ વધી ગઈ વાત. અને પેલા હથિયાર તો કાંઈ ન હોય સાધુ પાયા, પણ લોટા નાખતા ખબર નાવાના, નાવાના લોટા હતા, એ લોટે લોટે બાંધ્યા બી સાધુ. નંદ સંતોની વાત કરું છું તમને, લોટે લોટે આવ્યા. અને ઓલા હરિભક્તના મનમાંથી આ તો ભાર્યા થઈને ઓલો બરોબર કુસંગી આવેલો જોવા દર્શન કરવા, અને લોટે લોટે આવ્યા. પણ લોટે લોટે આવ્યા ને તો હરિભક્ત તો નાચવા મળ્યો, નાચવા મળ્યો. ત્યારે ઓલે જે હરિભગતનો તેણે શું કીધું ખબર, આ સાધુ બાંધે છે ને તું નાચે છો કેમ? અરે ગાંડાભાઈ બાંધતા નહીં તો શું કરે? સાંભળ, વરહમાં સંતો ક્યારેક બહુ રાજી થાય ને ત્યારે લોટમ લીલા કરે કે ત્યાં તારા ભાઈ ખુલ્યા તે સંતો લોટમ લીલા કરી કે. હવે એને કોણ અભાવ નાખે કે કહોજી? હે, જેના હૃદયમાં મહિમા ફેર્યો હોય ને, જેના હૃદય મહિમા ફેર્યો એ આવું પાય. કેવું પાય? આવું પાય. મુમુક્ષ હૃદયમાંથી ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો લેશ માત્ર મહિમા ન ઘટે એનું નિત્ય અનુસંધાન રાખે. અને જરાક આમ તેમ હોય તો ઓલાનું ફોલ્ટ ગોતતો હોય અને ભાઈ દેહ ધારીને ફોલ્ટ તો કાંક આવે અને ફોલ્ટને જોઈ અને ઇંચનો ફોલ્ટ અને હાથનો લાંબો કરી દે અને ઓલાના હૃદયમાં અભાવ નાખી દે. અહીંયા મહારાજ કે એનો સંગ કોઈ દાડો કરવો ને. ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું 11મું થઈશું.